કીધું તે પૂરેપૂરા જવાબદાર.
કર્મના ઉદય પછી તેને ભોગવવા કર્મને આધીન થઈને રહેવું પડે છે. કોઈ આમાં હતાશા, લાચારી, નિરાશા નથી, પરંતુ નિયમ તો નિયમ પ્રમાણે કામ કરશે. કર્મ કર્યા પહેલા તમારી સ્વતંત્રતા છે, પણ કર્મ કર્યા પછી તમારી સ્વતંત્રતા નથી, ભોગવવા જ પડે. એક સરસ મજાનું ઉદાહરણ છે. વૃક્ષો ઉપર ચડવા માટે તમે સ્વતંત્ર છો અને વૃક્ષો ઉપર ચડી જાઓ છો, પણ જો પછી પગ લપસ્યો તો નીચે ન પડવું તે તમારા હાથની વાત રહેતી નથી. ક્યાં પડશો, જો કેવું ફ્રેક્ચર થશે? ચડવામાં તમારી સ્વતંત્રતા પડતી વખતે તમારી સ્વતંત્રતા નહીં. આનો અર્થ એમ થયો કે તમે આજે પણ સ્વતંત્ર છો ને જે બને તે માટે તમે પોતે જ જવાબદાર છો. હવે તમે કોઈને એમ ન કહેશો કે તમે સુખ આપો, અને એમ ન કહેશો કે તમારા કારણે અમે દુઃખી થઈ ગયા. તમે છો એટલે દુઃખના દાડા છે. અલ્યા, તે ન હોત તોય દુઃખના દાડા આવત. તું પોતે જવાબદાર છો. આવી જવાબદારી સ્વીકારવી ને જાગીને જીવવું તે કર્મતંત્રના સિદ્ધાંતને સમજ્યા પછી જીવનમાં કરવાની સાધના છે. આ જાણીને શું જીવવું તે કર્મતંત્રના સિદ્ધાંતને સમજ્યા પછી જીવનમાં કરવાની સાધના છે. આ જાણીને શું કરશો? આ સમજીને સાંભળીને શું કરશો? જીવન જીવવાની શૈલી બદલવી પડશે, કારણ કે તમને સ્વતંત્રતા મળી છે. હવે ખબર પડી કે તમે સ્વતંત્ર છો. એટલા માટે યશો વિજયજી મહારાજ કહેતા હતા કે આપ હી બાંધે, આપ હી છોડે, નિજમતી શક્તિ વિકાસી, ચેતન જો તું જ્ઞાન અભ્યાસી. પોતે જ બાંધે છે, પોતે જ છોડે છે, અને માટે તું અભ્યાસી છો. તું સમજ. આ સમજીને સાધક જીવનની યાત્રાનો પ્રારંભ કરે છે.
કર્મ અનંત પ્રકારના, તેમાં મુખ્ય આઠ, તેમાં મુખ્ય મોહની ગણાય તે કહુપાઠ. પરમ કૃપાળુ દેવ આ 102મી ગાથામાં કહે છે કે કર્મો અનંત પ્રકારના છે, તેમાં મુખ્ય જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય કર્મ, અંતરાય કર્મ, આયુષ્ય કર્મ, નામ કર્મ, ગોત્ર કર્મ અને વૈજ્ઞ કર્મ એમ આઠ છે. આ મુખ્ય પ્રકારો છે. શબ્દો સાંભળો અને યાદ પણ રાખજો, જીવનમાં કામ લાગશે. આ બધા કર્મો આપણી પાસે છે અને આપણા ઉપર કામ કરી રહ્યા છે, પરંતુ આપણે તેને ઓળખતા નથી. જે વખતે જ્ઞાનની શક્તિ ક્ષીણ થાય અથવા જ્ઞાન ઉપર આવરણ આવે ત્યારે સમજી લો કે જ્ઞાનાવાણીય કર્મે કામ કર્યું. યાદ ન રહે, સ્મૃતિ ઘટી જાય તો અત્યારે એમ કહેવાય છે કે બદામ ખાવ તો યાદ રહેશે, શેર બદામ ખાઈશ તો પણ યાદ નહીં રહે, કારણ કે જ્ઞાનાવર્ણીય કર્મ કામ કરે છે. ઉદયમાં છે આ કર્મો અલગ અલગ રીતે આત્માને ફળ આપે છે. આત્માની મુખ્ય શક્તિઓ જ્ઞાન, શ્રદ્ધા, ચારિત્ર, આનંદ અને વીર્ય, આ તમારો ખજાનો છે. એક શબ્દ હજુ ઉમેરવો પડશે, અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત વીર્ય, આ બધી શક્તિઓ અનંત છે. અનંત એટલે કદી પણ ખૂટે નહીં તેવી. જ્ઞાન ગમે તેટલું વાપરો ક્યારેય ઓછું નહીં થાય, જ્ઞાન અનંત છે. આનંદ ગમે તેટલો અનુભવો પણ આનંદ અનંત છે. શક્તિ ગમે તેટલી વપરાય પણ શક્તિઓ ખૂટશે જ નહીં. આત્માની ચારે ચાર શક્તિઓ અનંત છે. તેના ઉપર આવરણ આવી શકે તે આવરણ કરનાર ચાર કર્મો જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, મોહનીય અને અંતરાય કર્મ છે. આનો અર્થ એમ થયો કે શક્તિ તમારી પણ દોર તેમના હાથમાં છે. તેમાં કંઈ ઓછું વધતું આવરણ થાય તો તે પ્રમાણે શક્તિઓનો ઓછો વધતો ઉઘાડ થાય.
જેમ આકાશમાં સૂર્ય ઉદય છે તેનો પ્રકાશ બહાર આવવામાં વાદળા આવરણ કરે છે, તેમ આત્માને કર્મો આવરણ કરે છે. આકાશમાં સૂર્ય ઉગ્યો છે તે પ્રકાશિત છે, પણ આવરણને કારણે ઢંકાઈ ગયો છે. વાદળા ખસે તો સૂર્યના દર્શન થાય, વાદળા સંપૂર્ણ ખસી જાય તો સૂર્ય પૂરેપૂરો પ્રગટ થયેલો દેખાય. આપણા ઉપર પણ કર્મોના વાદળો છે, કર્મ ખસે તો શક્તિ પ્રગટ થાય છે. બધું તૈયાર પણ આવરણ આવ્યું છે તો કરવાનું શું? આપણે વાદળા ખસેડવાના. કર્મરૂપી આવરણ ખસેડવું એ કર્મોના વાદળો જેનાથી ખસી જાય તેનું નામ ધર્મ, એનું નામ જ્ઞાન, એનું નામ ધ્યાન. જેનાથી ખસે એનું નામ યોગ, તેનું નામ ભક્તિ. આપણે આપણા કર્મના વાદળો ખસેડવાના છે. અત્યારે આટલી વાત થઈ, હવે પછી આઠ કર્મો તેનું કાર્ય કેવું છે તે વાત કરીશું. પછી દર્શન મોહની અને ચારિત્ર મોહનીયની વાત થશે. આપણા ઉપર સૌથી મોટો હુમલો દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીયનો છે. આ બંને આપણને ઉંધેરા વાળે ચડાવે છે અને શાંતિથી બેસવા દેતા નથી. તમે કહો છો કે ભાવ તો ઘણા થાય છે કે ધ્યાનમાં બેસીએ, માળા ગણીએ, પૂજા કરીએ, પણ તેમ થતું નથી. ચારિત્ર મોહનીય કર્મ ના પાડે છે. તેમ કરતા અટકાવે છે કે આમ કરવું નથી, સુઈ જાઓ. એના કરતા એક ભાઈ કહે કે કરવાનું મન બહુ થાય છે કે વહેલા ઉઠીએ અને માળા કરીએ. પછી એલારામ મૂકીએ કે વહેલા ઉઠવું છે, પણ જેવો એલારામ વાગે કે બટન દબાવી દઈએ, ઉઠી શકાત નથી. અહીં પુરસાદ જરૂરી છે. નાનીને કહ્યું છે કે કર્મો જોરદાર તો છે પણ તારા જેટલા તો નહીં. તું જે દિવસે નિર્ણય કરીશ તે દિવસે કર્મોનો ભૂક્કો તું બોલાવી શકીશ. તું નિર્ણય કર, તે નિર્ણય કર્યો નથી. ત્યાં સુધી કર્મોને લીલા લહેર છે, પણ નિર્ણય કરશો તો એ પણ સમજી જશે. કૂતરું આપણે આંગણે આવે અને કટકો રોટલો નાખો તો રોજ આવશે. બે ચાર દિવસ રોટલો નાખો તો એ સમજશે કે અહીં મારી નિમણૂક થઈ ગઈ છે. રાત્રે ભસે તો તમારી ઊંઘ ઉડી જાય. સવારે તમે તેને કહેશો કે જરા હટ જા, તો પણ તે ઊભું રહેશે, એમ તમને પ્રેમ કરે છે. લાકડી લઈને દોડશો તો એ આગળ અને તમે પાછળ, પણ અધવચ્ચથી તમે પાછા ફર્યા તો ફરી એ પણ પાછું આવશે. આ કૂતરું 15 દિવસમાં હળી ગયું તો પછી કર્મો તો અનંતકાળના છે, માટે તમારે તેની સામે પ્રચંડ અને પ્રબળ પુરસાદ કરવો પડશે. આવતીકાલે આપણે તેની આગળ ચર્ચા કરીશું.
આ તો આપણે કાલે વિચારણા કરી હતી જ. એટલે આની બરાબર, પણ કાલ થયું વાત છે આની, આની વિષયની વાત થઈ હતી ને કાલે. હવે આપણે અત્યારે તો પછી આજે 77મું પ્રવચન વાંચીએ. 76 તો આપણે કાલે એની ચર્ચાએ લીધી હતી મારા ખ્યાલથી. આજ 77મું વાંચું. હા, એ બધું કાલે આવ્યું હતું. એ કહ્યું એટલે એ સ્વતંત્રતા છે. કાલે એ વાત કરી,
હા
એ લીધું તો. અચ્છા, એટલે હવે વંચાઈ ગયું ને. હવે આપણે 77મું પ્રકરણ વાંચો.
દર્શન મોહનીય એટલે પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ રૂપ. બીજું ચારિત્ર મોહનીય તથારૂપ પરમાર્થને પરમાર્થ જાણીને આત્મ સ્વભાવમાં જે સ્થિરતા થાય તે સ્થિરતાને રોધક એવા પૂર્વ સંસ્કાર રૂપ કસાય અને નો કસાય તે ચારિત્ર મોહનીય. દર્શન મોહનીને આત્મબોધ અને ચારિત્ર મોહનીને વિતરાગપણું નાશ કરે છે. આમ તેના અચૂક ઉપાય છે. જેમ કે મિથ્યાબોધ તે દર્શન મોહનીય છે, તેનો પ્રતિપક્ષ સત્યાત્મ બોધ છે અને ચારિત્ર મોહની રાગાદિક પરિણામ સ્વરૂપ છે. તેનો પ્રતિપક્ષ વિતરાગ ભાવ છે. એટલે અંધકાર જેમ પ્રકાશ થવાથી નાશ પામે છે તે તેનો અચૂક ઉપાય છે. તેમ બોધ અને વિતરાગતા દર્શન મોહનીય અને ચારિત્ર મોહનીય રૂપ અંધકાર ટાળવામાં પ્રકાશ સ્વરૂપ છે, માટે તે તો અચૂક ઉપાય છે. સાધકોને જાણવું જરૂરી છે કે આપણા માર્ગમાં ક્યાં અંતરાયો છે, ક્યાં પરિબળો આપણને રોકે છે, શેમાં આપણે અટવાઈ જઈએ છીએ. ચિંતકોનું કહેવું એવું છે કે પાપના પ્રકાર ભલે અસંખ્ય રહ્યા, વૃત્તિઓ ભલે અસંખ્ય રહી, ક્રિયાઓ ભલે અસંખ્ય રહી, પરંતુ આ બધાની પાછળ અવરોધ કરનાર મુખ્ય પરિબળ બે, એક દર્શન મોહ અને બીજું ચારિત્ર મોહ. દર્શન અને ચારિત્ર એ બે શબ્દો આત્માના પક્ષે છે અને મોહ શબ્દ કર્મના પક્ષનો છે. બે મળીને શબ્દ થયો દર્શન મોહ અને ચારિત્ર મોહ. દર્શન એટલે દ્રષ્ટિ, દર્શન એટલે જોવું, દર્શન એટલે સાક્ષાત્કાર, દર્શન એટલે સમજવું, અવગત કરવું અને દર્શન એટલે વિચાર.
આ પેરેગ્રાફ આપણે વાંચ્યો એમાં શું વિશેષ મુદ્દો શું આવ્યો? મુખ્ય આ છે, પાપ અંધકારના અનંત પ્રકારના છે, અવરોધો અનંત પ્રકારના છે, અંતરાયો અનંત પ્રકારના છે, પણ એ બધાનું સમિંગપ કરીને મુખ્ય જો વિચાર કરવા જોઈએ હોય તો કયા છે? દર્શન મોહ અને ચારિત્ર મોહ એ જ મોક્ષ માર્ગની અંદર જીવને અડાવે છે. આ દર્શન મોહ એટલે શું વ્યાખ્યા આવશે? સામાન્ય મોહ એટલે વિપરીત પણ પદાર્થ જેમ છે તેમ ન જાણવું અને એનાથી કંઈક ઉલટું, કંઈક જુદું જ જે નથી તે જાણવું, આ મોહ છે. એ વાતને જરા આ પ્રકરણની અંદર દર્શન મોહનું સ્વરૂપ સમજાવે છે. આખા માર્ગની અંદર મુખ્ય અવરોધક હોય તો દર્શન મોહ છે. એકવાર દર્શન મોહ ક્લિયર થઈ જાય તો ચારિત્ર મોહ નડશે નહીં. ચારિત્ર મોહ ક્યાં સુધી ટકે? દર્શન મોહ હોય તો. દર્શન મોહ જો એકવાર બરોબર સમજીને એને દૂર કરવામાં આવે તો ચારિત્ર મોહ છે એ પછી પૂર્વ કરેલા કર્મો ઉદયને કારણે ચારિત્ર મોહ હોય, પણ દર્શનની ભૂલ ન હોવાને કારણે એ ચારિત્ર મોહને જતા વાર નહીં લાગે. પણ દર્શન મોહ ન ગયો હોય, ગમે તેટલું ચારિત્રનું એટલે આપણે ભટ કઈ થાય, કેટલું થાય? એ નિયમની અંદર જે પહેલી ગાથામાં કહ્યું ને કે બધું જ કરી લે તો પણ કંઈ હાથમાં ના આવે. તો અહીંયા આ પ્રકરણમાં બરાબર આપણે લક્ષ્ય આપીશું કે દર્શન મોહ આપણી સમજવાની આપણી શ્રદ્ધાની ભૂલ ક્યાં છે. જે છે પદાર્થ જગતમાં જેમ છે તેમ છે, છતાં આ જીવ એને જુદો સમજે, અન્ય સમજે, વિપરીત સમજે, ભ્રાંત સમજે, એનું થોડું વિશ્લેષણ આ પ્રકરણમાં આવશે. એટલે વાંચતી વખતે પણ બરાબર ખ્યાલ રાખો અને એ પ્રશ્નનો પેરેગ્રાફ પૂરો થાય પછી આપણે એની અંદરનો મુદ્દો પકડીશું આગળ.
કોઈ પણ પદાર્થ પ્રત્યે તમે કોઈ કઈ દ્રષ્ટિએ જુઓ છો તે મહત્વનું છે અને તમે શું જુઓ છો તે મહત્વનું છે. વસ્તુ કેવી રીતે છે અને તમે તેના તરફ કેવી રીતે જુઓ છો, તે બે વચ્ચે ક્યાં ડિફરન્સ પડે છે તે મહત્વનું છે. ક્યાં અંતર પડે છે તેના ઉપરથી દર્શન મોહનું કામ નક્કી થાય છે. વસ્તુ તમને દેખાય છે તે વસ્તુ તેમ છે, જે સ્વરૂપમાં છે તેમાં કશું ઉમેરવું નહીં, ભેળસેળ કરવી નહીં. વસ્તુ જેમ છે તેમ સ્વીકારો તો દર્શન કહેવાય, પરંતુ તેમાં ભ્રમણા થાય તેને દર્શન મોહ કહે છે. જેમ પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ એટલે જે પરમાર્થનો કલ્યાણનો મંગળ માર્ગ છે, શ્રેય માર્ગ છે, હિતનો છે, જ્ઞાનીઓએ દર્શાવેલ માર્ગ છે, અનુભવીઓએ કહેલ માર્ગ છે, તેના વિશે તે માર્ગ ખોટો છે, તે પ્રકારની બુદ્ધિ તેને કહેવાય દર્શન મોહ. બુદ્ધિ બે પ્રકારે કામ કરે છે, પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ એટલે જેમની કલ્યાણ કલ્યાણ થાય છે તેનાથી અકલ્યાણ થાય તે પ્રકારની માન્યતા એ અપરમાર્થ બુદ્ધિ, અને પરમાર્થ બુદ્ધિ એટલે વસ્તુ પોતે જેવી છે તેવી જોવી. આત્મા નથી એક દ્રષ્ટિ, આત્મા અનિત્ય છે બીજી દ્રષ્ટિ, આત્મા કર્મનો કરતા નથી ત્રીજી દ્રષ્ટિ, આત્મા કર્મનો ભોગવનાર નથી ચોથી દ્રષ્ટિ, મોક્ષ નથી આ પાંચમી દ્રષ્ટિ. આ દ્રષ્ટિ થઈ, આ દર્શન થયું, અને આવી માન્યતા લઈને હજારો માણસો જગતમાં જીવે છે, તેમનું દર્શન આમાં અટવાઈ ગયું છે. અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ અને પરમાર્થ વિશે અપરમાર્થ બુદ્ધિ બંને પક્ષે વાત છે. જે પરમાર્થ માર્ગ છે, મંગળ માર્ગ છે, કલ્યાણ માર્ગ છે, તેના વિશે અપરમાર્થ બુદ્ધિ રાખવી. જેમ કે અહિંસા મંગળ છે, ચંચળ મંગળ છે, તપ ધ્યાન ભક્તિ સ્વાધ્યાય મંગળ છે, આ બધું મંગળ છે, આ બધું પરમાર્થ છે, છતાં શું કરવું કંઈ જરૂર નથી. આ પરમાર્થ આને કહેવાય અપરમાર્થ, આને કહેવાય પરમાર્થ વિશે અપરમાર્થ બુદ્ધિ, અપરમાર્થ વિશે પરમાર્થ બુદ્ધિ રાખવી તે દર્શનમો. ભગવાન મહાવીરના વખતમાં એક ગાથા લોકો કહેતા હતા.
બસ શું સૂત્ર આવ્યું? બે માર્ગ છે, પરમાર્થ અને અપરમાર્થ. તો દર્શન મોહ હોય ત્યાં પરમાર્થને વિશે કેવી બુદ્ધિ થાય? અપરમાર્થ બુદ્ધિ. અને અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ. બસ આ સૂત્રથી, આ પહેલું સૂત્ર દર્શન મોહનું, કે પરમાર્થને વિશે એને અપરમાર્થ બુદ્ધિ થાય અને અપરમાર્થને વિશે એને પરમાર્થ બુદ્ધિ થાય. હવે સંસારને વધારનારા પરિબળો, પ્રસંગો, સંયોગો, સંગ, સંબંધ, આ બધા પરમાર્થ કે અપરમાર્થ? અપરમાર્થ. તો અમારે આંગણે મંગળ પ્રસંગ આવ્યો છે. શેનો આવ્યો છે? અમે બહુ ભાગશાળી છીએ, અવસર આવ્યો છે, ટાણા આવ્યા છે, ઉલરે સેમા પ્રસંગ અપરમાર્થ છે, અને એને વિશે એને કલ્યાણનું કારણ માને, પોતાના ભાગ્યનું, પોતાની ઉન્નતિનું, પોતાની પ્રગતિનું એમ માન્યા જ કરે. એને ક્યારેય નથી થતું કે આવો સંસાર તો અનંતવાર આવ્યો, આજે આવ્યો છે એવું થોડું છે, અનંતવાર આવ્યો છે. પણ એનાથી કંઈ કલ્યાણ થયું નથી, અને કોઈનું પણ થયું નથી, એમ કોઈનું થયું નથી. હવે આવી અપરમાર્થને વિશે પરમાર્થ બુદ્ધિ રાખે તો પછી જ્યારે જ્યારે એને પ્રસંગ આપે કે શું કરવું ને શું ન કરવું, તો મેં પસંદગી શેને આપે? અપરમાર્થને આપે કે પરમાર્થને આપે? તો હવે એને સમજો કે પરમાર્થના અંદર સાધનામાં જીવ છે અને એની અંદર કોઈ એવા ઘરે પ્રસંગ વ્યવહારના સંસારના આવે તો એ કોને મહત્વ આપે? સુરેશ, આ જ્યાં સુધી આપણી બુદ્ધિમાં છે, વિચારમાં છે, ત્યાં સુધી આ શું છે? દર્શનમાં છે. જીવને આ ખ્યાલમાં આવતું નથી. અને પછી પાછું પૂછે કે સંકિત કેમ થાય, ક્યારે થાય? એ દર્શનમાં જાય ત્યારે. તો વળી પૂછો, દર્શનમોહનું સ્વરૂપ શું? તો કે તું કાલ કેમ નહોતો આવ્યો? તો કે મારી વ્યવહાર આવી હતી. અપરમાર્થની વિશે પરમાર્થ બુદ્ધિ અને પરમાર્થની વિશે અપરમાર્થ. પરમાર્થના કાર્યો હોય તેમાં શું થવાનું હતું? એ કંઈ થોડો બાજુરો દઈ દેશે, ઘર ચલાવી દેશે, વગેરે વગેરે. આપણી બુદ્ધિની વિપર્યાસ છે, બુદ્ધિ વિપરીત છે, એના આધાર ઉપર આપણો અભિપ્રાય છે, એના આધાર ઉપર આપણો મત છે, અને એના આધાર ઉપર આપણા બધા વિચારો કામ કરે. અને એ વિચારોમાં પાછું આપણે સમજીએ કે બીજાને ખબર નથી પડતી, મને આપણે ડાયા થઈને બધાને ઉપદેશ આપ્યા કરીએ. હવે બુદ્ધિ તો વિપર્યાસ છે, એને તો પરમાર્થની વિશે અપરમાર્થ બુદ્ધિ છે કે મુખ આ બધા ધર્મની વાત, વેવલો થવા અને ઘર સંસાર સંભાળ, એમાં જ આપણું બધું કલ્યાણ છે. આ જે છે વ્યવસ્થિત છે, વાસ્તવિક છે, રોજનો અનુભવ છે, જીવ અનંતકાળથી આમાં છે. પણ જ્ઞાનીઓ આ દ્રષ્ટિને શું કહે છે? દર્શન. કે આ તારો દર્શન મોહ છે, કે જે અપરમાર્થ છે, જે આત્માને પરમાર્થ અને અપરમાર્થમાં ભેદ શું કરવો? ડોક્ટર, પરમાર્થ અને અપરમાર્થ મયુરભાઈ, આત્માને જે કલ્યાણકારી એ પરમાર્થ. સા સાહેબ, ટૂંકું સમજો, જે આત્માના કલ્યાણકારક છે, આત્માના હિતનું કારણ છે, આત્માની મુક્તિનું કારણ છે. અત્યારે અનંતકાળથી રખડે છે કોણ, આત્મા કે દેહ? તો પરમાર્થ અને અપરમાર્થની ટૂંકી વ્યાખ્યા કે એક મારી પાસે દેહ પણ છે અને એ દેહમાં રહેલો આત્મા પણ છે. હવે હું શું છું? આત્મા છું. તો હવે હું જો આત્મા છું, મારું સ્વરૂપ જો ચૈતન્ય છે, મારું સ્વરૂપ જ્ઞાતા દ્રષ્ટા છે, માત્ર મારું સ્વરૂપ આનંદમય છે, તો હવે મારે હિત કોનું કરવાનું? પોતાનું. એટલે જો ગોટો થશે પોતાનામાં, કેમ કે અહીંયા આખો સંસાર એ બધું પોતાનું માની માનીને તો ચાલે છે. એક કૃપાળુદેવ પત્રની અંદર 331માં કહ્યું હતું ને કે સંસારગત વાલપ અસંસારગત જ્યારે થાય તો કામ થાય. હવે આ વાલપ તો સંસારગત છે, એટલે પોતાનું પોતાનું કહેતા તો છેતરાઈ જાય. સંસારનું પોતાનું માને, કુટુંબનું પોતાનું માને, પરિવારનું પોતાનું માને, આપણે આપણું કરી લેવું. આપણું એટલે કોનું? ગોટો. એની સ્પષ્ટતા ક્યાં થાય નહીં, કેમ કે સાંભળનારો એવો અને કહેનારો પણ બે હરખા ભેગા થયા છે, એટલે પછી લોલે લોન ચાલી જાય છે. પણ કે નહીં, પોતાનું નહીં, કોનું કલ્યાણ? એ બોલ, સાચું બોલ. આત્મા આત્માના કલ્યાણની જે વાત છે, જ્યાં વાત છે, એ પરમાર્થની વાત છે. અને જ્યાં દેહ લગતી વાત છે એ સંસારની વાત છે. તો સંસારની વાત છે એ અપરમાર્થ છે. સંસારગત કાર્યો અપરમાર્થ છે, સંસારગત વાલપ એ અપરમાર્થ છે. અને જ્યાં અસંસારગત, એટલે જ્યાં મુક્તિ, જ્યાં સંસારનો નાશ છે, તે બધું પરમાર્થમાં આવે. બસ ખૂબ સાદી વાત સમજી લેવાની, એટલે ભૂલ ક્યાંય ન થાય આપણી વિચારમાં, પછી વર્તનમાં. તો દર્શન મોહ ખોટો છે, એટલે ચારિત્ર મોહ તો નડવાનો જ છે, કેમકે આપણે આપણું કરવું એવું માન્યું છે. હવે એ આપણામાં તો એને પછી આપણું શું તો ખબર નથી. આપણી ટોળી જિંદાબાદ, બસ આ જિંદાબાદમાં આવેલો છે આપણી ટોળીને લઈને. ક્યારે એને અપરમાર્થ અને પરમાર્થ બે વચ્ચેનો જે ભેદ છે, તાત્વિક ભેદ, એ તાત્વિક ભેદ પલટા પર પકડાતો નથી. એટલે આ જે સૂત્ર છે કે અપરમાર્થને વિશે એને પરમાર્થ બુદ્ધિ, અને જગતના જગત તમામ જીવો આ જ બુદ્ધિથી જીવે છે, અને આ જ બુદ્ધિથી દુનિયાનું રાજકારણ, અર્થકારણ, શિક્ષણ કારણ, વિજ્ઞાન કારણ, આ બધું જ જે ચાલે છે, જેટલા જેટલું નવી વિદ્યાઓ, નવી સ્કૂલો, નવું એજ્યુકેશન, એ બધું કયા કલ્યાણ માટે ચાલે છે? અપરમાર્થ. વિજ્ઞાન ખૂબ આગળ વધી ગયું છે, વિજ્ઞાન શેમાં આગળ વધ્યું, પરમાર્થમાં કે અપરમાર્થ? તો જેટલો વિજ્ઞાનનો આપણને સહારો મળશે અથવા આપણે એનો લઈશું, પ્રગતિ કઈ દિશામાં થશે, પરમાર્થની કે અપરમાર્થની? સાધકને આને કહેવાય વિવેક, આને કહેવાય પ્રજ્ઞા. સાધક ભલે સાધના ઓછી કરી શકે, કર્મનું આવરણ ઘણું, પંચમ કાળ જેવો વિપરીત કાળ, સત્પુરુષોના વિરહ, સદગુરુનો યોગ ન બાજે, કાળની અંદર એટલું બધું દુસ્સમપણું છે, એટલે આપણને જોઈએ તેવો સત્સંગ ન મળે, એવો યોગ ન મળે, એ સમજી શકાય. પણ એની મૂળભૂત સમજ શું છે? કલ્યાણ કોનું કરવું છે? જો એનામાં પરમાર્થ દ્રષ્ટિ જ નથી, જો પાયાની વાત પરમાર્થ દ્રષ્ટિ જ નથી, તો એ કરીને શું કરવાનો છે? ધર્મના નામે પણ મિથ્યા વાસનાઓનું સેવન કરશે, બીજું શું કરશે? મેં આ કર્યું, મેં તે કર્યું, મેં ત્યાં ગયા ને, મેં આમ ગયા ને, મેં પછી બહુ મજા આવી, આમ કર્યું, બધું કર્યું, તે કેના કલ્યાણ માટે કર્યું? સંસાર વધારવાનો. કેમકે એ જેટલી જેટલી ક્રિયાઓ થાય એમાં કશાયનું પ્રબળપણું થાય કે શાંતપણું થાય? તો કશાય પ્રબળ બને એ પરમાર્થની નિશાની ખરી? તો પરમાર્થ માર્ગમાં તો કશાયની ઉપશાંતતા થવી જોઈએ, કશાય ઉપશમ થાય, વૈરાગ્યની વૃદ્ધિ થવી જોઈએ, ઉપશમ ભાવની વૃદ્ધિ થવી જોઈએ. કેમકે તો આપણે સમજીએ કે આપણી દ્રષ્ટિ પરમાર્થ તરફ છે. પરમાર્થ દ્રષ્ટિ નથી. કૃપાળુદેવે એક પત્રમાં સરસ લખ્યું છે કે આજે લોકોમાં પરમાર્થ દ્રષ્ટિ ક્ષીણ થઈ ગઈ છે, એટલે એને જ્ઞાની પુરુષનો બોધ પણ સ્પષ્ટ હોવા છતાં પણ એની દ્રષ્ટિમાં એના લક્ષ્યમાં બેસતો નથી. એ બોધ સાંભળીને પણ વિપરીત જ આચરણ કરે. આ કેટલી બધું આશ્ચર્યકારક છે. સાંભળો બોધ જ્ઞાની પુરુષનો અને આચરણ આવું, આપણને એમ થાય કે અરે રે, કૃપાળુદેવના માર્ગમાં આટલા વર્ષથી આવ્યો છે અને મિથ્યાત્વમાંથી દૂર જતો જ નથી. અપરમાર્થમાંથી દૂર જતો જ નથી. મહિમા ગાયા કરે છે, મલાવા કર્યા કરે છે, સેના કરે છે, અપરમાર્થના સંયોગોના સંબંધના ગુણગાન ગાયા કરે છે. અરે શું તું વાત કરશ, પ્રભુને મળ્યા પછી તારામાં એક પરમાર્થ દ્રષ્ટિ પણ ન આવી કે આ કલ્યાણનો માર્ગ નથી, ભલે કરવું પડે જે થાય, ઉદય હોય, સંયોગ હોય, કડી કાળમાં બધું છે, ચાલ્યા કરે છે, બધા અંતરાયો છે, એવું તો ખબર પડવી જોઈએ કે આ બધું અંતરાયો છે, આ કરવા યોગ નથી, થાય છે બધું બરાબર છે, પણ એને મારું અનુમોદન નથી. આ વાત બેસે, જે થાય છે તેને મારું અનુમોદન નથી. અંદરમાંથી એને એમ થાય છે કે હું ક્યારે આનાથી છૂટું, આ સંબંધો અમારા હવે ક્યારે પૂરા થાય, ભલે અત્યારે ખૂબ છે. તો જે ખંભાતના મુમુક્ષુએ પરમ કૃપાળુ દેવને 135મો પત્ર એટલે પહેલા વહેલો લખ્યો, કૃપાળુ દેવ પૂછ્યું તો કે તમારે ધર્મ શું કામ જોઈએ છે, એ કે સાહેબ આપ પધારો, આપનો સમાગમ થાય તો અમને ધર્મ મળે. તો કે અનંત સંસારનું પરિભ્રમણ હવે સમાપ્તતાને પામે, બસ એ માટે જોઈએ છે. કેટલી દ્રષ્ટિ ક્લિયર છે, એની દ્રષ્ટિમાં વિપર્યાસ પણ નથી. પરમ કૃપાળુ દેવ મુંબઈમાં બેઠા છે અને ના પાડી છે કોઈ અહીંયા આવવાનું નથી, અમે પત્ર લખશું. એમાં પત્ર લખ્યો કે તમારે અમારું કામ શું છે, તો કે અનંતનું પરિભ્રમણ હવે ક્યારે સમાપ્તતાને પામે. કૃપાળુ દેવ જેવાએ પણ જવાબ લખવો પડ્યો કે તમારું આ વાક્ય વાંચીને અમને પરમ સંતોષ થાય છે. તમારું અંતઃકરણ આવી મુમુક્ષુતા તમારી કે અનંતનું પરિભ્રમણ હવે સમાપ્તતાને ક્યારે પામે, આ મુમુક્ષુતા. હજી તો ભગવાનનો સંપર્ક થયો નથી, સમાગમ થયો નથી, માત્ર એમ જાણ્યું છે કે આ કોઈ જ્ઞાની પુરુષ છે અને આપ પધારો અમારે ત્યાં, તો શું કામ છે તમારે અમારું, તો કે અમારું અનંતનું પરિભ્રમણ સમાપ્તતાને ક્યારે પામે. આ દ્રષ્ટિ પરમાર્થની કેટલી છે, જેની ભૂમિકામાં આ દ્રષ્ટિ હતી એવા લોકો કૃપાળુ દેવથી પામી ગયા, અને જેના જીવનમાં આ દ્રષ્ટિ વિકસિત થઈ જ નથી, આવી જ નથી, આવા બધા કૃપાળુ દેવના નામના મંજીરા વગાડ્યા કરે છે અને જયઘોષ પણ કર્યા કરે છે, પણ કશું પામતા નથી, દ્રષ્ટિનો બદલ જ નથી થતો. દર્શનમાં જીવને અનંતકાળ રખડાવનાર કોઈ તત્વ હોય તો તે દર્શનમાં છે. દર્શનમાં એ પ્રતિપક્ષી છે સમ્યકત્વનું, સમ્યકત્વનું દર્શન. ચારિત્રમો વિતરાગતાનું પ્રતિપક્ષી છે. ચારિત્રમોહની દ્રષ્ટિ હશે ત્યાં સુધી વિતરાગતા જીવનમાં કદી પ્રગટી શકે નહીં, પણ એ તો પ્રગટે જો દર્શનમોહ ગયો હોય તો. પણ સંસારગત વાહલપ જ્યાં સુધી હશે, પરમાર્થને વિશે અપરમાર્થ બુદ્ધિ જ્યાં સુધી હશે, દર્શનમાં હશે જીવનું ઠેકાણું પડી શકે એમ નથી. સૌથી મહત્વનું કાર્ય અધ્યાત્મની અંદર જીવને કરવાનું જો હોય તો આ દર્શન મોટડે, એટલે મુમુક્ષુતાની દ્રષ્ટિ. દર્શન મોટડ્યો છે અથવા ટાળવા માટે જે યત્નશીલ છે એ જ મુમુક્ષુ, બાકી શું લઈ આવેલા છીએ આપણે. કામ એક આત્માર્થનું, બીજો નહીં. આ સંસારમાં અનેક છે, અનંત પ્રકારના રોગ છે, અમારે એક કંઈ નથી, અમને અમને આત્માર્થ સિવાય કશું જ નહીં, માત્ર મોક્ષ અભિલાષ. અભિલાષા કરવી તો પદની થાય, સંસારના સંબંધોની થાય, ધનની થાય, પદની થાય, સત્તાની થાય, કુટુંબની થાય, ધનની થાય, સંપત્તિની થાય, અમને એકેય નથી, અભિલાષા હોય તો એક જ છે મોક્ષની, એટલે આ સંસારથી છૂટવાની. આ મુમુક્ષુતા એ દર્શન મોગ્યાનું સ્વરૂપ છે અને કાંઈ એના માટેનો પ્રયત્ન છે. એટલે કૃપાળુ દેવે કહ્યું કે જગતની મોહાશક્તિથી મુંજા, આપેલો ભાગ એનો, જગતની મોહાશક્તિથી મુંજાય. આ જગતનું સ્વરૂપ છે, બધા સંગ સંયોગ સંબંધ આ બધું જગતનું સ્વરૂપ છે. બધી સંયોગો થાય છે, પદ પદવી પ્રતિષ્ઠા ધન કીર્તિ યશ માન, આ બધું જે છે એ આખી વાત જગતની છે. એનાથી મુંજાય છે, સતત મુંજાય છે. એને સંસાર ઓછો થાય એમાં રસ છે, એ ઘટતું જાય એમાં રસ છે. એની બદલે આને વધે એમાં ઉલારા મારે છે. દ્રષ્ટિ વિપરીત છે. અને પછી મોક્ષને માટે જ યત્ન કરે. આ મુમુક્ષુ જીવનનું પાસું બીજું, એની એક દ્રષ્ટિમાં મૂંઝવણ છે મોહાશક્તિની અને બીજી દ્રષ્ટિમાં મોક્ષને વિશેનો યત્ન છે. આવું બંને જ્યાં એકત્ર થયું છે એને કહેવાય મુમુક્ષુતા. અમે એને મુમુક્ષુતા કહીએ છીએ. 254માં આવે છે. તો સાદી સાદી વાત, મુમુક્ષુતા, પરમાર્થ દ્રષ્ટિ, અપરમાર્થ શું, એનો જ્યાં સુધી સ્પષ્ટ ખ્યાલ ન હોય ત્યાં સુધી કરવામાં આવેલો જે કાંઈ પુરુષાર્થ કરતા હોઈએ પણ દિશા વિનાનો પુરુષાર્થ છે. ચાલે છે, ઘણું દોડે છે, થાકી જાય છે, પણ ગતિ છે એ તો પેલી ઘાણીના બળદની જેમ છે. એ ગમે તેટલું ચાલશે, સવારથી શરૂ કરશે, અવિરતપણે એની યાત્રા હશે, પણ સાંજે ડાબલા ખોલશે ત્યારે હશે ક્યાં, જ્યાંથી પ્રારંભ કર્યો ત્યાં જ. તો આવું તો આપણી ધર્મયાત્રા થતી નથી ને. અને આ બધાનું મૂળ કારણ જ્ઞાનીઓએ કહ્યું હોય તો એક શબ્દ, દર્શનનો. એનામાં હજુ પરમાર્થ દ્રષ્ટિ આવી જ નથી. એને ધર્મ કરવો છે, સામાજિક પોતાની પ્રતિષ્ઠા માટે કરવો છે, માન મોભો જળવાય એટલા માટે કરવો છે, લોકો એમ કે આ ધાર્મિક છે એટલે કરવો છે. એને શબ્દ છે ઓર્નામેન્ટલ રિલિજિયન અથવા સ્ટેટસ ઓરિએન્ટેડ રિલિજિયન. ધર્મમાં અમે કાંઈ હોય એ અમારું સ્ટેટસ છે, અને કાંઈ જેમ શરીર ઉપર શણગાર સજાવીએ છીએ એમાં એક સમજાર છે. હાર્ટ ટચિંગ, અંતરની દાહ કરતો બળતો એવું કોઈ ધર્મનું સ્વરૂપ નથી. ધર્મની દાહ જ નથી, ગરજ નથી. આ દર્શન મો સમજાવવો જોઈએ. કૃપાળુ દેવ આ કેટલા 2500 વર્ષની અંદર વિતરાગનો માર્ગ ચેરાતો 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 ઉત્સવમાં અને હોવા અને દેકારા અને ધમાલમાં આવી ગયો, અહીંયા આવીને ફરીથી આ કહે છે કે આ સંસારનો નાશ કરવો હોય તેમાં મોહનીયના અનંત પ્રકાર છે પણ એમાં મુખ્ય, કર્મના અનંત પ્રકાર છે પણ મુખ્ય મોહનીય, એના બે પ્રકાર છે, એક દર્શનમો અને ચારિત્રમો. એ ચારિત્રમો પણ જ્ઞાનીઓ કહે છે જશે, ચિંતા નહીં કર, પણ શરત છે એની. આ તો દર્શનમો ગયા વિના ચારિત્રની વાંહે લઈ ગયો છે, મારે આટલા આપવા છે ને, મારે આટલું આમ છે ને, મારે આમ છે, પણ દર્શનમો તો ગયો નથી. એટલે પછી ચારિત્રમો ગાડે એટલે વરઘોડા કાઢે, લાણા કરે, બગીમાં બેસે, શણગાર સજે. આ તપ છે વિતરાગનું. પછી એક સરસ શબ્દ મળી ગયો છે, શાસનની પ્રભાવના થાય. આ બધા સાધુઓએ બધાને રવાડે ચડાવી દીધા છે શાસનની પ્રભાવના. આમાં શું શાસનની પ્રભાવના થાય? વિતરાગતાની પ્રભાવના ક્યાં જોઈ તમે? લખે 100 રૂપિયાની પ્રભાવના થઈ, 200ની થઈ, 500ની થઈ, ગીની મળી, વીટી મળી, ચાલે. આપણે કાંઈ એમાં ટીકા નથી કરતા. માર્ગ ચેરાઈ ગયો, દર્શન મોહ ન ગયો એના કારણે. વિતરાગ માર્ગ આખો ધમાલિયો થઈ ગયો. એટલે યશોવિજયજી મહારાજને સિમંદર સ્વામીને સ્તવન ગાયું. એણે ઊંડીનું સ્તવન કહે છે 125 ગાથાનું, કે પ્રભુ તમે તો અત્યારે વિદ્યમાન છો, બીજા તીર્થંકરો તો બધા વયા ગયા. સિમંદરને કહે તમે તો બેઠા છો હજી મહાવિદ્યમાં, આવો ને જુઓ આ તમારા ધર્મની દશા શું થઈ છે. ધામ ધૂમે ચલી રે, જ્ઞાન માર્ગ રહ્યો દૂર રે. આ સમજ તો બધી વહી ગઈ, વિચાર તો ગયો તમારો આખો, વિતરાગનું આખું જબરજસ્ત દર્શન ગયું. વાત બહુ મહત્વની, જીવનની અંદર વિચારવાનું આ પરમાર્થની દ્રષ્ટિ. પરમાર્થની દ્રષ્ટિ વિના પરમાર્થનો પુરુષાર્થ આપણો કાર્યગત થશે નહીં. આગળ સંસારની સર્વ પ્રકારની મોહાશક્તિથી મૂંઝાય, સમજાવ. એની આસક્તિ વધતી મૂંઝાતો નથી, પણ સંસારનો પથારો વધે અને એને આનંદ થાય તો મૂંઝવણ થાય છે કે આનંદ થાય છે? જે કંઈ નવી કોઈ પણ પ્રકારની સંસારની ઉપાધિઓ આવે તો વિચાર કરે કે એક અવરોધ વૈધો, મોક્ષે જવા માટે એક અવરોધ વૈધો. કબીર સાહેબે સાદી વાત કરી, જ્ઞાની સંતો છે એની ભાષા થોડી યોગની ભાષા હોય, કે જે નાવમાં બેસીએ છીએ એ નાવમાં પાણી ભરાય તો આનંદ થાય, શું થાય? મૂંઝવણ પેલી થાય ને કે મૈરા આને જો પેલેથી એનો કંઈ બંધ નહીં કરો તો આપણે તો ગયા. એમ આપણા સંસારની નાવ આપણા કુટુંબની, આપણા પરિવારની, આપણો વ્યક્તિગત સંસાર છે એની નાવમાં પુનિત મહારાજે કહ્યું કે એક છિદ્ર પડે જો નાવમાં, નાવ ડૂબી જાય છે. અહીંયા તો અનેક છિદ્રો છે, પરિવારના છિદ્રો છે, સંપત્તિના છિદ્રો છે, સમૃદ્ધિના છિદ્રો છે, સિદ્ધિના છિદ્રો છે, પદના છે, સત્તાના છે, આ બધા છિદ્રો છે. એ વધતા જાય એમાં આનંદ થાય કે ઘટે એમાં? તો વધે તો મૂંઝવણ થાય કે નહીં કે આ ખોટું? આટલું માંડ જે સંસારને કાપ્યો તો ત્યાં નવો ઉમેરો થયો. આ આંતરિક બાબત છે, આ બાબત આંતરિક છે. એટલે ઉદયને આધીન, પણ મૂંઝવણ તો ઠીક. દર્શનમાં ઉદયને આધીન, ઉદય આપણો એવો આવ્યો કે સંસારના પરિબળમાં વધારો થયો, તો એની મૂંઝવણમાં વધારો થયો કે આનંદમાં વધારો થયો? તો એ તો ઉત્સવ કરે છે. હા, હૃદયને આફતરૂપ માને આ એની મૂંઝવણ. ભગવાન મહાવીરના શ્રાવક કામદેવ ખૂબ વધતી જતી સંપત્તિ હતી, બીજેથી ભગવાન એને આંગણે જાય છે ધર્મલાભ. ભગવાન કહે છે કે તારી આ વધતી સંપત્તિથી અમને ચિંતા થાય છે, તમારી આ વધતો પરિગ્રહથી ચિંતા થાય છે. કારણ ધન વધ્યું એમાં ચિંતા થાય, તમને આનંદ નથી થતો? અમારી આવક વધી, અમારો પૈસો વધ્યો, અમારી સમૃદ્ધિ વધી, તો કે ના, આ અવરોધના કારણો વધ્યા. જુદી જુદી રીતે સંતોએ સમજાવ્યું છે, પણ કેટલીક વાતો કોકે આકરી રીતે સમજાવી છે, હવે ન બેસે. નરસિંહ મહેતા એમ કહે કે પત્ની ગઈ પછી બોલાય, એમાં જો બે જણા ભેગા આવ્યા હોય તો અહીંયા છતાં એ હકીકત છે ને, એ બોલ્યા છે ને, એ સંત બોલ્યા છે કે સઠ બોલ્યા છે? સંત બોલ્યા છે. તો એની બોલવામાં સચ્ચાઈ ખરી કે નહીં? શબ્દો ગમે તે હોય, આવું ન કહેવાય. કોઈ ગયા અને આવું કહેવું, પોતાની ઘરવાળી જાય તો કંઈક ભાંગી જંજાડ લાગે, વાત આકરી કુહાડા જેવી લાગે. પણ પછી સાધક છે ને એ શબ્દોને ન જુએ, એ ભાવને જુએ. એ એમ કહે છે કે પરમાત્માની ભક્તિમાં લીન હતો, પણ ગ્રસ્થીને કારણે રોકાતો હતો, રોકાવું પડતું હતું, પણ એનો આનંદ નહોતો. એની મૂંઝવણ હતી, એ મૂંઝવણ ટળી એટલે ભલું થયું. એટલે ભલું થયું આજે. હે, હા, આટલી ઈચ્છા નહોતી. દાદા ભગવાન એનો દીકરો ગુજરી ગયો, તે પેંડા વેચવા નીકળ્યા સુરતમાં, કે જે આવ્યા હતા મહેમાન મારા ઘરે એ ગયા એકદમ સહજતાથી. તો આ જ્ઞાનીઓની ઘણી વાર ચેષ્ટાઓ આપણી સમજમાં ન આવે, પણ આપણે જો એનો ભાવ પકડીએ તો આપણને એકદમ ખ્યાલ આવે કે ઓહો, આપણે તમે એને ગમે તે કહ્યું, એને શબ્દો ગમે તે વાપરા, એ તો સૌ સૌની જે કાંઈ સ્થિતિ હોય, કાળ પ્રમાણે શબ્દો હોય, ભાષા હોય, એની કોઈ મહત્વ નથી, ભાવનું મહત્વ છે. સનાતન છે એ ભાવ છે, ભાષા નથી. ભાષા આજે આપણી આ છે, 50 વર્ષ પછી આને આ ભાષા બદલાઈ ગઈ હશે, એનો અર્થ બદલો હશે, એનું વ્યાકરણ બદલાય, એનો તર્ક બદલાય, એની શૈલી બદલાય, અને કોઈ આ ભાષા કાઢે પછી કે આવું બોલતા હતા. અરે પણ તું એને ક્યાં વળગીને બેઠો છો? ભાવને પકડ. ભાવ, આત્માનો ભાવ સનાતન છે. એના ભાવમાં એ આવ્યો કે મને પ્રભુની ભક્તિ કરતાં કરતાં જે કંઈ થોડા અવરોધ હતા એ દૂર થયા, એટલે મારું ભલું થયું. પરમાર્થની દ્રષ્ટિ જીવનમાં આવવી જોઈએ, અને આ દર્શન મોહ નહીં સમજાય ત્યાં સુધી એ ટળશે નહીં, અને ટળશે નહીં ત્યાં સુધી બાકીની ગમે એટલા ઉપાયો અને પુરુષાર્થ ઊંધે કાન કરીએ તો પણ ફળશે નહીં. મીણાબેન, ફળશે નહીં, સમાધાન મળશે, ખોટું મળશે. આગળ વધીશું.
આ જગતમાં ઘણા માણસો છે જેઓ કહે છે, અરે ભાઈઓ, તમારા હાથમાં આજે સ્વાભાવિક રીતે કામભોગના પદાર્થો પ્રાપ્ત થયા છે, કોને ખબર આવતીકાલે છે કે નહીં, અને કોને ખબર પરલોક છે કે નહીં, પુણ્ય પાપ છે કે નહીં, માટે હાથમાં જે આવ્યું તે ભોગવી લો અને લીલા લહેર કરો, આવી તેમની માન્યતા છે. ચારવાક દર્શનમાંથી એક સૂત્ર આવ્યું છે, ભસ્મીભૂતસ્ય દેહસ્ય પુનરાગમન કૃતઃ. દેહને એક વખત ચિત્તા ઉપર ચડાવ્યા પછી બળીને ખાક થઈ જાય, પાછું આગમન થાય તે વાત ખોટી છે. આ દર્શનમાં, દર્શનમાં કહે છે કે આત્મા નથી, આત્મા નથી તેમ કહો તો આ પલોજણમાંથી બહાર નીકળી શકશો. જો આત્મા છે તેમ સ્વીકાર કરો તો ધ્યાન, પૂજા, તપ, સંયમ, ભક્તિ, સદગુરુ, મંદિર આ બધું જીવનમાં આવશે. પણ જો આત્મા જ નથી તો આ બધું નીકળી જશે. દર્શન મોહમાં જે મોહ થાય છે તેથી ધર્મ થતો નથી. દર્શન મોહે એક મહત્વનું કામ કર્યું. આપણી ભાષામાં કહીએ તો અસત્યનો સંપૂર્ણ સ્વીકાર અને સત્યનો સંપૂર્ણ અસ્વીકાર, અસ્તિત્વનો સંપૂર્ણ ઇનકાર અને નથી એનો પૂરેપૂરો સ્વીકાર. આ જગતમાં અસ્તિત્વ છે તેનો ઇનકાર, અસ્વીકાર કરે છે. માટે જ શાસ્ત્રો કહે છે કે જે એકને જાણે તે સર્વને જાણે. દર્શન મોહનું કામ એકને ઉડાડી દેવાનું છે. જો આત્મા નથી તેમ નક્કી થઈ જાય તો આપણો માર્ગ ખુલ્લો. ચોરી એ પાપ છે, અસત્ય દુરાચાર પાપ છે. પરિગ્રહ ન કરશો, ક્રોધ ન કરશો, કોઈને કોઈનું જૂઠવી ન લેશો. આ આત્મા નથી તેમ કહો તો આ બધું નીકળી જશે. દર્શનમાં સત્યને સ્વીકારવામાં મૂંઝવણ ઊભી કરે છે. માગધીમાં એક ગાથા છે જેમાં દર્શનમાં એટલે મિથ્યાત્વ કોને કહેવાય તેનું વર્ણન છે. તેનો ભાવાર્થ આ પ્રમાણે છે. અમારા માટે અને જગતના પ્રાણીઓ માટે બહુ ખેદ અને દુઃખની વાત છે. સુગતિ કે સદગતિનો માર્ગ ન જાણવાને કારણે મૂઢમતીવાળો હું ભયાનક એવા સંસારરૂપી ઘોર વનમાં કેટલા કાળ સુધી પરિભ્રમણ કરતો રહીશ. પરિભ્રમણ કરવાનું કામ દર્શન મોહ કરાવે છે. દર્શન મોહ કહે છે મજા કરો, ઘરે રોજ એકનું એક શાક બનાવે તો તમે કહો કે શું ધાર્યું છે. રોજ ભીંડા ખાવાના, રોજ દૂધી, એક જ કપડાં રોજ પહેરવાના. હમણાં પેરિસમાં એક ભાઈએ પોતાનું શર્ટ ફાડી નાખ્યું અને કટકા કટકા જોડી સીવડાવ્યું. બધા મિત્રો ભેગા મળ્યા ત્યારે તેને કહ્યું આ નવી ડિઝાઇન ક્યાંથી લાવ્યા, બહુ સરસ છે. આપણે દરજીનું એડ્રેસ આપ્યું. બીજા જ દિવસે ઢગલાબંધ માણસો ત્યાં ગયા. અમારું શર્ટ ફાડી નાખો અને કટકા જોડી સીવી આપો, દુનિયામાં શું ચાલે છે અને તેમાં જીવ આહલાદક માને છે.
બસ શું વાત મૂકી, અહીંયા મુદ્દો શું આવ્યો? આ દર્શન મોહે એક જબરજસ્ત કામ કર્યું. શું કર્યું? સત્યનો અસ્વીકાર અને અસત્યનો સ્વીકાર, અસ્તિત્વનો ઇનકાર. જો આત્મા છે એમ માને તો ઘણી ઝંઝટ ઊભી થાય, અને જો આત્મા નથી એમ માની લીધું તો ઘણી તકલીફો દૂર થઈ જાય. પૂજા પાઠ, ધર્મ, ભક્તિ, સ્વાધ્યાય, તીર્થયાત્રા આ બધું જાય. દાન ધર્મ એકવાર માની લીધું કે કાંઈ નથી. સત્યનો અસ્વીકાર, શબ્દ પ્રયોગ એટલો સરસ વાપર્યો છે. જે છે એનો સ્વીકાર કરો અને અસત્યનો સ્વીકાર, જે નથી એ સત્ય છે એમ માનીને ચાલવું. આ દર્શન મોહની સીધી સાદી વ્યાખ્યા. અને આ માને એને લોકો પાછળ ડાયા માને કે કેટલો હોશિયાર છે. હવે પશ્ચિમના ફિલોસોફરો જે છે એ આત્માનું અસ્તિત્વ માનતા નથી, એટલે ત્યાં નૈતિકતાની વ્યાખ્યા, પ્રમાણિકતાની વ્યાખ્યા આ બધી જ જુદી, જીવનના મૂલ્યો જુદા, માપદંડ જુદું, સંસારના સંબંધોનું સ્વરૂપ જુદું. કારણ કે એ બધી જ વસ્તુને ટેમ્પરરી માને, અને એને કારણે થઈને આવા મોટા તત્વજ્ઞાનીઓ હોય એ પણ આપણને લાગે એના જીવનની અંદર બહુ ક્ષુદ્ર. કારણ કે આત્મા નથી એમ માની લીધું, એટલે બીજી માન્યતા નથી એનો સ્વીકાર, દેહ છે એ જ આત્મા છે, શરીર છે એ જ આત્મા છે, સંસાર છે એ જ જીવન છે. કોને ખબર છે હવે પછી આ શરીર ગયા પછી શું હશે ને શું નહીં? એના આધાર ઉપર જેને જીવનની પ્રાણાનિકા બાંધી હોય એના જીવનમાં નૈતિકતાનું સ્થાન શું હોય, સંબંધોનું સ્થાન શું હોય? કશું જ નહીં. એટલું બધું. અને અહીંયા પણ જેની આવી દૃષ્ટિ છે એ માને કે સાલું ફોરેનમાં આવ્યું તો સારું હો, છૂટાછેડા જલ્દી મળી જાય. અને જિંદગીમાં એને ત્યાં એક કે અમારે મેરેજ એનિવર્સરી ઉજવાતી જ નથી, વરસ પૂરું થાય તો ને. કેવી દશા થઈ ગઈ છે. જેમ મને પૂછ્યું એક છોકરાએ, જોનાથન નામ હતું એનું અમેરિકાના, કે સર તમે એરેન્જ મેરેજ કરો એમાં કેવી રીતે કરો, હાઉ ઇટ કેન હેપન્સ? એરેન્જ મેરેજ એટલે શું? આ તમારો અમારા તો લવ મેરેજ હોય છે. હું તો એરેન્જ મેરેજની અંદર તો એવું છે કે હવે અમારે કન્યા કે છોકરો જે હોય એની વિગતો તૈયાર થાય, એની આપ લે થાય, એના કુટુંબીઓનો અભ્યાસ કરે, પરસ્પર કુટુંબના મેળ જુએ કે બરાબર આપણે છે, સંસ્કારોનું આર્થિક બધું જો સમાન હોય તો એની અંદર પ્રપોઝલ મુકાય, અને એ પ્રપોઝલથી તમે તમારી જેમ જેમ પ્રપોઝ કરો છો એવું પ્રપોઝ ન થાય અહીંયા. પછી મને કહે તો ડિટેલમાં શું લખવાનું હોય? ડિટેલમાં લખવાનું હોય છોકરો, છોકરાના બાપા, એની માં, એના મામા, એના કાકા, એનો એના બેન જો પરણાવી હોય તો ક્યાં પરણાવી છે, આ બધી વિગતોથી એને આખો પરિવારનું ચિત્ર ખ્યાલ આવે. મને ઇટ ઇઝ નોટ પોસિબલ ઇન અવર કન્ટ્રી. મેં કીધું કેમ તારે લખ ને? તો કે ના, મારે મારો કયો બાપ લખવો? કાકા ને ભાઈ બાપ હુઆ મામા તો પછી વાત રહી, પણ મને કે મારો બાપ કયો લખવો? મેં કે શું થયું? તો કે મેં મારી માએ બીજા લગ્ન કર્યા હતા, એ બાપે પાછો વળી બીજી હેરે પહેણો, મારી માએ મને છોડી દીધું છે, હું અત્યારે ચોથે ઘરે છું. રેવા દે ભાઈ, મારે તારું કઈ સાંભળવું નથી, તું લવ મેરેજમાં ઠીક છો, કારણ કે તારી આ બાયોડેટા વાંચીને કોઈ નક્કી નહીં કરી શકે કે તું કયા કુળનું ફરજન છો. મુશ્કેલી છે. જીવનના બધા મૂલ્યો બદલાઈ જાય છે અને એના પ્રમાણે ચાલે છે. આપણને એનો કોઈ હરખ શોખ નથી. સંસાર સંસાર જેમ જેમ ચાલે કાળ છે, પ્રભાવ છે. પણ ભારત વર્ષની અંદર જે છે, જે અધ્યાત્મની ભૂમિ છે, તીર્થંકરોની ભૂમિ, ઋષિમુનિઓની ભૂમિ, જે દેશની અંદર એને આ સંસ્કૃતિના વહેણ મેળા છે, આ ધર્મ ગળથોથીમાં મળ્યો છે, પૂર્વકર્મના યોગ અને ઉદયથી મળ્યો છે, એ બતાવે છે કે કંઈક સંકેત છે કે આપણો જન્મ અહીંયા કેમ થયો, અનાર્ય ભૂમિમાં કેમ ન થયો, પાપ ભૂમિમાં કેમ ન થયો. સંકેત છે કે આપણે આપણી જીવનની દિશા તરફ કુદરત આપણને ખેંચે છે. આપણે વિપરીત પ્રયાસ કરીએ છીએ વિઝા મેળવવાનો. પરમાત્માએ નિસર્ગએ કહ્યું છે કે તારે માટે હવે અચ્છા સમજમાં નથી આવતું. પરમાર્થ દ્રષ્ટિ આવે તો આ બધી વસ્તુ દૂર થઈ જાય. સત્યનો અસત્ય અને અસત્યનો સત્ય તરીકે સ્વીકાર. જો જીવનમાંથી આત્મા નથી એમ નક્કી થઈ જાય, અસ્તિત્વનો ઇનકાર થઈ જાય, તો કે છે ઘણી બધી સરળતા થઈ જાય. આ બધાનું કારણ એક જ છે, એકને એક વસ્તુથી કંટાળી ગયા છે. ઉદાહરણ આપ્યું મહારાજ શ્રી સરસ. શું કામ કંટાળી ગયા છે? કે એનું લક્ષ્ય જ બહાર ઉપર છે. સાધુને આ વિકલ્પ આવે ખરો? એકને એક વસ્તુ કદાચ ગોચરીમાં રોજ આવી, આજ કોઈના ઘરે ગયા અને અહીંયા ભીંડાનું શાક હતું, બીજે ત્યાં ગયા તો ભીંડાનું શાક હતું, તો વિકલ્પ આવે ખરો? વિતરાગી સાધુને ન આવે. એકને એક વાતનો આવે, એ સફેદ વસ્ત્ર પહેરતા હોય, 60 વર્ષનો દીક્ષા પર્યાય થયો હોય, કોઈ દી એમ થાય કે ભરતકામ, છાપકામ, પેટર્ન, ડિઝાઇન, ગાર્મેન્ટનું નવી નવી કંઈ, કોઈ વિકલ્પ જ ન આવે, કાંઈ નહીં. એ જે છે એ બરાબર છે. પથારી એકને એક છે, એનો દાંડો એકને એક છે, મુપત્તિ એકને એક છે, ચાલ્યા કરે છે બધું, પાતરા એને એ છે, કોઈ દી એમાં કંઈ નવીનતા આ છે તે છે, વિકલ્પ ઓછા છે. કેમ કે દ્રષ્ટિ પરમાર્થ તરફ છે, આત્મા તરફ છે. અહીંયા એ કંટાળી જાય છે, ગુબાય છે સંસારથી. એનું કારણ એક જ છે કે એને અનસ્તિત્વ જે છે એના આધાર ઉપર ચાલે છે. એ એને ક્યારે શાંતિ, સુખ કે સમાધિ આપી શકે નહીં. ઓમ વિશેષ અવસરે.